પ્રારંભિક સંગીત અને ઉદ્ઘોષણા. પ્રારંભિક સંગીત અને ઉદ્ઘોષણા એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી. વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ફિલોસોફની વાત કરવાના છે જેમણે આમ તો ફિલોસોફીને યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી બહાર કાઢીને જીવનના રોજબરોજના સંઘર્ષો સાથે જોડી દીધી. સોરેન કિર્કેગાર્ડ.
હા, 19મી સદીના ડેનિશ વિચારક. એમને ઘણીવાર અસ્તિત્વવાદના પિતા કહેવાય છે, પણ એમનું કામ એનાથી ઘણું વધારે ઊંડું અને કહી શકાય કે વ્યક્તિગત છે.
બરાબર. આપણે આજે એમના જીવન અને એમના જે મુખ્ય વિચારો છે એને સમજવાનો પ્રયાસ કરીશું, અને એ પણ જોઈશું કે આજના સમયમાં, મતલબ 21મી સદીમાં, એમના સવાલો કેમ હજુ પણ આપણને એટલા જ લાગુ પડે છે.
ચોક્કસ. કિર્કેગાર્ડનો સમય જુઓ, 1813 થી 1855. એ યુરોપમાં એક મોટી બૌદ્ધિક ઉથલપાથલનો સમય હતો. એટલે એ વખતે શું મુખ્ય પ્રવાહો હતા? જુઓ, એક તરફ તો હેગેલ જેવા જર્મન આદર્શવાદી ફિલસૂફા હતા. એમનો દાવો હતો કે તર્કથી, એક મોટી સિસ્ટમથી આખી વાસ્તવિકતાને સમજી શકાય છે. બધું એક વ્યવસ્થામાં ગોઠવાયેલું છે.
ઓકે, બધું તર્કબદ્ધ.
હા. અને બીજી તરફ પેલો રોમેન્ટિકવાદ ઉભરી રહ્યો હતો, જે વ્યક્તિની લાગણી, એના અનુભવ, એની અંતસ્ફૂર્ણા પર વધુ ભાર મૂકતો હતો.
એટલે એક બાજુ તર્ક અને સિસ્ટમ, બીજી બાજુ લાગણી અને વ્યક્તિ. કિર્કેગાર્ડ ક્યાં ઉભા હતા આમાં?
એ આ બંનેથી થોડા અલગ હતા, ખાસ કરીને પેલી હેગલની ભવ્ય સિસ્ટમ. કિર્કેગાર્ડને એનાથી સખત વાંધો હતો. એમને લાગતું કે આવી મોટી અમૂર્ત વાતોમાં પેલો જીવતો જાગતો માણસ, એની ચિંતા, એની પસંદગી, એનો ડર, એ ક્યાંક ખોવાઈ જાય છે.
એટલે એમનું કહેવું હતું કે તમારી ફિલોસફી ભલે બ્રહ્માંડ સમજાવે, પણ હું કેવી રીતે જીવું એનો જવાબ ક્યાં?
બિલકુલ. એમણે કહ્યું કે ફિલોસોફીનો સવાલ એ નથી કે વિશ્વ શું છે, પણ એ છે કે મારે શું કરવું જોઈએ, મારે કેવી રીતે જીવવું જોઈએ. એટલે એમનું ફોકસ વ્યક્તિ પર, વ્યક્તિના અસ્તિત્વ પર ગયું.
અને આમાં એમના પોતાના જીવનના અનુભવોનો પણ મોટો હાથ હશે ને? એમના પિતા વિશેની વાત જાણીતી છે, ખૂબ ધાર્મિક પણ હતા પણ હતાશામાં રહેતા.
હા, ચોક્કસ. એમના પિતા માઇકલ પેડરસન ખૂબ સફળ વેપારી હતા, ધાર્મિક પણ હતા, પણ એમને સતત એક જાતનો અપરાધ ભાવ અને ઉદાસીનતા ઘેરી વળેલા રહેતા. એમને એવું લાગતું કે એમના પર કોઈ શાપ છે, કારણ કે સોરેનના 7 ભાઈ બહેનોમાંથી 5 યુવાનીમાં જ મૃત્યુ પામ્યા.
ઓહો, આ તો ભારે કહેવાય.
હા, આ વાતાવરણની સોરેન પર બહુ ઊંડી અસર પડી. કદાચ એટલે જ એમના લખાણોમાં આપણને વારંવાર પાપ, અપરાધ, ચિંતા, ઈશ્વર સાથેનો અંગત અને ક્યારેક પીડાદાયક સંબંધ, આ બધું જોવા મળે છે.
અને એમનો ભણતર? યુનિવર્સિટીમાં તો ધર્મશાસ્ત્ર ભણ્યા હતા ને?
હા, કોપનહેગેન યુનિવર્સિટીમાં થિયોલોજી ભણ્યા, પણ એમને રસ તો સાહિત્ય, ફિલોસોફી, કળા એ બધામાં વધારે હતો. વિદ્યાર્થી તરીકે તો એમણે થોડું બોહેમિયન જીવન પણ જીવેલું. કેફેમાં જવું, થિયેટર જોવું, સાહિત્યિક ચર્ચાઓ કરવી. વારસામાં પૈસા પણ સારા મળ્યા હતા, એટલે આર્થિક ચિંતા નહોતી.
અને પછી એમના જીવનનો મોટો વળાંક, પેલી રેજીના ઓલ્સન સાથેની સગાઈ અને પછી એનું તૂટવું, આ બહુ નાટકી હતું ને? કેમ તોડી હશે સગાઈ?
આ એમના જીવનની અને વિચારધારાની કદાચ સૌથી ચર્ચિત ઘટના છે. 1840માં એમણે રેજીના સાથે સગાઈ કરી, પણ લગભગ 1 વર્ષ પછી તોડી નાખી.
પણ શા માટે? પ્રેમ નતો?
પ્રેમ તો હતો, કદાચ ખૂબ ઊંડો પ્રેમ હતો. પણ કિર્કેગાર્ડને લાગ્યું કે લગ્ન જીવનની જે દુન્યવી જવાબદારીઓ અને સુખ છે, એ એમના ધાર્મિક લેખક તરીકેના આહવાન સાથે, એમના મિશન સાથે બંધ બેસતું નથી.
એટલે એક જાતની પસંદગી કરવી પડી એમને, અંગત સુખ અને એમના કામ વચ્ચે.
હા, એક અસ્તિત્વલક્ષી પસંદગી. એમને કદાચ ડર હતો કે ઘર પરિવાર એમને એમના સાચા કામથી, સત્યની એ ઊંડી શોધથી દૂર કરી દેશે. આ નિર્ણયથી એમને બહુ દુઃખ થયું, જીવનભર એનો પડઘો રહ્યો, પણ એમના મતે એ જરૂરી હતું.
અને આ અનુભવ એમના લખાણોમાં પણ ઉતર્યો. પેલું પુસ્તક કા તો અથવા, ઈધર ઓર, એ આ જ સંઘર્ષ વિશે છે ને?
એક છે સૌંદર્યલક્ષી, જે ક્ષણિક આનંદ, ઉત્તેજના, અનુભવો પાછળ ભાગે છે, અને બીજું છે નૈતિક, જે પસંદગી, પ્રતિબદ્ધતા, જવાબદારી અને સિદ્ધાંતો પર આધારિત છે.
જાણે કે રેજીના સાથે લગ્ન કરીને સુખી થવું, નૈતિક સામાજિક જીવન અને પોતાની લેખન સાધના ચાલુ રાખવી, કદાચ સૌંદર્યલક્ષી એકાકી
કંઈક અંશે એવું કહી શકાય, પણ કિર્કેગાર્ડ સીધો જવાબ નથી આપતા. એ જુદા જુદા ઉપનામો વાપરીને આ બંને દ્રષ્ટિકોણ રજૂ કરે છે. જાણે અલગ અલગ પાત્રો બોલી રહ્યા હોય, વાચકે પોતે વિચારવાનું છે, પોતે પસંદ કરવાનું છે.
આ ઉપનામો વાપરવાની એમની સ્ટાઇલ પણ અનોખી હતી. શા માટે એવું કરતા હશે?
એમના ઘણા કારણો હતા. એક તો એ સીધો ઉપદેશ આપવાનો તા માંગતા. એ ઇચ્છતા હતા કે વાચક પોતે સત્યની શોધમાં સક્રિય બને. અલગ અલગ દ્રષ્ટિકોણ રજૂ કરીને એ વાચકને વિચારવા અને પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. બીજું, એમના કેટલાક વિચારો એટલા આક્રમક હતા કે કદાચ ઉપનામનું રક્ષણ લેવું જરૂરી લાગ્યું હોય.
તો કાં તો અથવા પછી બીજું મહત્વનું પુસ્તક કયું? પેલું ભય અને કંપન, જેમાં અબ્રાહમની વાટ છે.
હા, ભય અને કંપન, આ પણ 1843માં જ આવ્યું અને આ કદાચ એમનું સૌથી વધુ ચર્ચાસ્પદ પુસ્તક છે. એમાં એ બાઇબલની પેલી જાણીતી કથા લે છે જ્યાં ઈશ્વર અબ્રાહમને એના એકના એક પુત્ર ઈસાકનું બલિદાન આપવા કહે છે.
આ કથા જ અકડાવનારી છે. એક પિતા પોતાના પુત્રને મારવા તૈયાર થાય,
અને એ પણ ઈશ્વરના કહેવાથી. કિર્કેગાર્ડ આ જ મુદ્દો પકડે છે. સામાન્ય નૈતિકતા શું કહે? પુત્રની હત્યા કરવી એ ખોટું છે, પાપ છે. પણ અબ્રાહમ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને એ કરવા તૈયાર થાય છે. એની શ્રદ્ધા એને સામાન્ય નૈતિક નિયમોથી ઉપર લઈ જાય છે.
એટલે શ્રદ્ધા માટે નૈતિકતાને બાજુ પર મૂકવી પડે.
કિર્કેગાર્ડ એને નૈતિકતાનું લક્ષ્ય સ્થગન કહે છે, એટલે કે એક ઊંચા ધ્યેય, ઈશ્વર સાથેનો સંબંધ માટે પ્રવર્તમાન નૈતિકતાને સ્થગિત કરવી પડે છે. આ કોઈ સેળી વાત નથી. એમાં ભય છે, કંપન છે, અનિશ્ચિતતા છે. તર કંઈ કામ નથી કરતો.
આજ પેલી શ્રદ્ધાની છલાંગ, લીપ ઓફ ફેથની વાત છે.
બરાબર. ધાર્મિક સત્ય તર્કથી સાબિત નથી થતું. ઈશ્વર છે કે નહીં એનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, એટલે વિશ્વાસ કરવો એક છલાંગ છે. તર્કની સલામત જમીન છોડીને અનિશ્ચિતતામાં, શ્રદ્ધામાં કૂદકો મારવો, આમાં જોખમ છે, આમાં વ્યક્તિગત પ્રતિબદ્ધતા છે.
પણ આનો દુરુપયોગ પણ થઈ શકે ને? કોઈ પણ પોતાના અતાર્કિક કામને શ્રદ્ધાની છલાંગ કહી દેતો.
હા, આ ટીકા થઈ છે કિર્કેગાર્ડની. એમને અતાર્કિકતા અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ મુકાયો છે. પણ કિર્કેગાર્ડ માટે આ છલાંગ કોઈ મનસ્વી નિર્ણય નથી. એમાં ઊંડી પીડા, જવાબદારી અને ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ છે. એ સ્વાર્થ માટે નથી, પણ હા, એની વ્યાખ્યા કરવી અને એને ઓળખવી એ અઘરું છે.
આ બધા પરથી લાગે છે કે કિર્કેગાર્ડ માટે માનવ અસ્તિત્વ બહુ સરળ કે સુખદ નથી. એમાં સતત સંઘર્ષ છે. એમણે ચિંતા પર પણ લખ્યું છે, નહીં?
હા, ચિંતાનો ખ્યાલ, ધ કન્સેપ્ટ ઓફ એન્ઝાયટી. એમના મતે ચિંતા એ કોઈ રોગ નથી જેને મટાડવાનો હોય. એ તો માનવ હોવાનો જ એક ભાગ છે.
એમનું પેલું વાક્ય છે, ચિંતા એ સ્વતંત્રતાનું ચક્કર છે.
બરાબર. જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી પાસે પસંદગી કરવાની સ્વતંત્રતા છે, આપણે આપણું ભવિષ્ય ઘડી શકીએ છીએ, પણ એમાં કંઈ જ નિશ્ચિત નથી, ત્યારે જે અનુભૂતિ થાય છે, શક્યતાઓના એ વિશાળ ફલક સામે જે ડર અને ઉત્તેજના મિશ્રિત ભાવ જાગે છે, એ જ ચિંતા છે. એ આપણી સ્વતંત્રતાની નિશાની છે.
એટલે ચિંતાથી ભાગવાને બદલે એનો સામનો કરવો જોઈએ. આજના મેન્ટલ હેલ્થના ડિસ્કોર્સથી થોડું જુદું લાગે છે.
હા, એમનો અભિગમ એને સમજવાનો અને સ્વીકારવાનો છે. એ જ રીતે એમણે નિરાશાને મૃત્યુ સુધીનો રોગ કહી.
આ શું છે, ડિપ્રેશન જેવું?
ના, એનાથી ઊંડું. નિરાશા એટલે પોતાની સાચી જાત સાથે સુમેળમાં ન હોવું. કાં તો વ્યક્તિ પોતાની જાત બનવા જ નથી માંગતો, અથવા બની શકતો નથી. આ બંને નિરાશા છે, અને કિર્કેગાર્ડ માને છે કે આમાંથી મુક્તિ ફક્ત ઈશ્વર સાથેના સાચા સંબંધ દ્વારા જ મળી શકે છે.
આ બધા વિચારોનું કેન્દ્રબિંદુ શું ગણાય? પેલું સૂત્ર, સત્ય એ વ્યક્તિ નિષ્ઠા છે.
હા, આ એમનો ઘણો મહત્વનો અને કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલો વિચાર છે.
એનો અર્થ શું એવો થાય કે બધા માટે સત્ય અલગ અલગ હોય? જે મને સાચું લાગે એ જ સત્ય?
ના, એવું બિલકુલ નહીં. કિર્કેગાર્ડ વસ્તુલક્ષી સત્યો, જેમ કે વિજ્ઞાનના નિયમો કે ઐતિહાસિક તથ્યોનો ઇનકાર નથી કરતા, પણ એમનું કહેવું છે કે જીવનના જે ખરા અર્થમાં મહત્વના સત્યો છે, જેમ કે પ્રેમ, નૈતિકતા, શ્રદ્ધા, એ માત્ર જાણવાથી કે માની લેવાથી સત્ય નથી બની જતા.
તો
એ સત્યો ત્યારે જ સાચા બને છે જ્યારે વ્યક્તિ એને પોતાના જીવનમાં ઊંડાણપૂર્વક,
પૂરા જુસ્સાથી પ્રતિબદ્ધતાથી જીવે છે. મહત્વ એ નથી કે તમે શું માનો છો, પણ તમે કેવી રીતે માનો છો, તમે એના માટે કેટલા સમર્પિત છો. સત્ય એ કોઈ બહારની વસ્તુ નથી, પણ જીવવાની રીત છે, તમારી આંતરિક પ્રતિબદ્ધતા છે.
એટલે જ્ઞાન કરતા અસ્તિત્વ, મતલબ કે જીવવાની રીત વધુ મહત્વની છે. પણ આટલો બધો વ્યક્તિ પર ભાર મૂકવાથી સમાજનું શું? એમણે ટોળા ધ ક્રાઉડની બહુ ટીકા કરી છે ને.
હા, ખૂબ જ. એમનું વાક્ય જ છે, ટોળું અસત્ય છે, ધ ક્રાઉડ ઇઝ અનટ્રુથ. એમના મતે ટોળામાં વ્યક્તિ પોતાની આગવી ઓળખ, પોતાની જવાબદારી, પોતાનો વિવેક ગુમાવી દે છે.
કેમ એવું?
કારણ કે ટોળું અનામીપણું આપે છે. લોકો એની પાછળ છુપાઈને એવું બધું કરી શકે જે એકલા ક્યારેય ન કરે. ટોળું અભિપ્રાયો, ફેશન અને સામાજિક દબાણોથી ચાલે છે. ત્યાં વ્યક્તિગત સત્ય કે પ્રતિબદ્ધતા માટે જગ્યા નથી. કિર્કેગાર્ડ કહે છે કે સાચું અસ્તિત્વ ટોળાનો ભાગ બનવામાં નથી, પણ એકલ વ્યક્તિ, દેટ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ બનવામાં છે. ભીડથી અલગ થઈને પોતાના નિર્ણયોની જવાબદારી લઈને જીવવામાં છે.
આ વાત તો આજે પણ એટલી જ કદાચ વધારે પ્રસ્તુત છે. સોશિયલ મીડિયાના જમાનામાં બધા ફોલોઅર્સ બનવા માંગે છે, ટ્રેન્ડ પ્રમાણે ચાલવા માંગે છે.
બિલકુલ, કિર્કેગાર્ડની ચેતવણીઓ આજે પણ એટલી જ મહત્વની છે. પ્રામાણિકતા, ઓથેન્ટિસિટી, બીજા શું કહેશે એના ડર વગર પોતાની અંતરાત્મા મુજબ જીવવું, એ જ એમનો સંદેશ છે.
આવા સ્પષ્ટ વિચારો ધરાવનાર વ્યક્તિને એમના સમયમાં સ્વીકૃતિ મળી હશે કે વિરોધ થયો?
બંને થયું. કોપેનહેગનમાં એ જાણીતા હતા, એમના પુસ્તકો વંચાતા હતા, ચર્ચાતા હતા, પણ ઘણા એમને વિચિત્ર, સમજવા અઘરા અને વધુ પડતા આક્રમક પણ માનતા હતા.
ખાસ કરીને એમણે ચર્ચ પર જે પ્રહારો કર્યા એ પછી.
હા, જીવનના છેલ્લા વર્ષોમાં એમણે ડેનમાર્કના સ્થાપિત લ્યુથરન ચર્ચ સામે રીતસરનું અભિયાન ચલાવ્યું. એમણે કહ્યું કે આ ખ્રિસ્તી જગત, ખ્રિસ્ટિન્ડમ, એ સાચા ખ્રિસ્તી ધર્મનો ધંભ છે, એ દુનિયાવી બની ગયું છે. એમણે પોતાની બધી સંપત્તિ આ ચર્ચની ટીકા કરતી પત્રિકાઓ અને લેખો છાપવામાં વાપરી નાખી.
ગજબ કહેવાય.
અને એ પછી જ 1855માં તેઓ રસ્તા પર ઢળી પડ્યા, હોસ્પિટલમાં દાખલ કરાયા અને થોડા સમયમાં મૃત્યુ પામ્યા.
અને મૃત્યુ સમયે પણ એમણે પેલું પ્રભુ ભોજન લેવાનો ઇનકાર કર્યો હતો ને.
હા, એમણે કહ્યું કે ચર્ચના પાદરીઓ હવે ઈશ્વરના સેવક નથી રહ્યા, પણ રાજ્યના કર્મચારીઓ બની ગયા છે, એટલે એમના હાથે કોમ્યુનિયન લેવાનો અર્થ નથી. છેલ્લી ઘડી સુધી પોતાની માન્યતા પર અડગ રહ્યા.
ખરેખર અસાધારણ વ્યક્તિત્વ. એમના વિશે બીજી કોઈ રસપ્રદ વાતો ખરી?
હા, ઘણી છે. જેમ કે એક કોપનહેગનના રસ્તાઓ પર કલાકો સુધી ચાલતા અને રસ્તા પર મળતા દરેક પ્રકારના લોકો, પ્રોફેસરથી લઈને મજૂર સુધી, બધા સાથે વાતો કરતા. એમને સામાન્ય માણસના અનુભવો જાણવામાં બહુ રસ હતો.
ભલે પોતે શ્રીમંત પરિવારના હતા.
હા, અને બીજું, એમની ફિલોસોફી ભલે ગંભીર હોય, પણ એમનામાં રમૂજ વૃત્તિ અને વ્યંગ કરવાની ક્ષમતા પણ હતી. એમણે એકવાર મજાકમાં કહેલું કે એમની કબર પર બસ આટલું જ લખાવું છે, તે વ્યક્તિ.
વાહ, આ એક જ શબ્દમાં એમની આખી ફિલોસોફી આવી જાય છે.
બરાબર. અને પેલી રેજીના ઓલ્સનવાળી વાત તો જીવનભર એમના મન પર રહી. એમણે ક્યારે લગ્ન ન કર્યા.
એમના ગયા પછી એમના વિચારોનું શું થયું? એમનો પ્રભાવ કેવી રીતે ફેલાયો?
શરૂઆતમાં તો એમનો પ્રભાવ ડેનમાર્ક અને સ્કેન્ડિનેવિયા પૂરતો જ સીમિત હતો, પણ 20મી સદીમાં, ખાસ કરીને પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી, એમના વિચારોની લોકપ્રિયતા એકદમ વધી ગઈ.
કેમ એવું?
કારણ કે યુદ્ધોએ યુરોપને હચમચાઈ નાખ્યું હતું. લોકો સ્થાપિત મૂલ્યો પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા. ચિંતા, નિરાશા, અર્થહીનતા, એબ્સર્ડિટી, વ્યક્તિગત જવાબદારી, આ બધા કિર્કેગાર્ડના મુખ્ય વિષયો હતા. એ સમયની પેઢીને આ વિચારો પોતાના લાગ્યા.
અને પછી અસ્તિત્વવાદનો ઉદય થયો.
હા, જીન પોલ સાર્ત્ર, આલ્બર્ટ કામુ, સિમોન ડી બોવોએર, માર્ટિન હાઇડેગર, આ બધા વિચારકોએ કિર્કેગાર્ડ પાસેથી ઘણી પ્રેરણા લીધી. ભલે એમના ધાર્મિક વિચારો સાથે બધા સહમત નહોતા, પણ વ્યક્તિગત પસંદગી, સ્વતંત્રતા, જવાબદારી અને અસ્તિત્વના સંઘર્ષ પરના એમના વિચારોએ અસ્તિત્વવાદનો પાયો નાખ્યો.
મનોવિજ્ઞાન પર પણ અસર પડી.
ચોક્કસ, ખાસ કરીને અસ્તિત્વલક્ષી મનોચિકિત્સા, એક્ઝિસ્ટેન્શિયલ સાયકોલોજી પર. રોલો મે, વિક્ટર ફ્રેન્કલ જેવા મનોવૈજ્ઞાનિકોએ ચિંતા, નિરાશા અને અર્થની શોધ જેવા કિર્કેગાર્ડિયન વિષયો પર કામ કર્યું.
તો આજે આટલા વર્ષો પછી કિર્કેડર આપણને શું શીખવી શકે?
ઘણું બધું. મને લાગે છે કે એમની પ્રસ્તુતતા ઓછી નથી થઈ. દાખલા તરીકે પ્રમાણિકતા, ઓથેન્ટિસિટીનો સવાલ. શું આપણે એ જીવન જીવી રહ્યા છીએ જે ખરેખર આપણું છે, કે પછી સમાજના દબાણ હેઠળ જીવીએ છીએ?
ટોળામાં ખોવાઈ જવાની વાત.
બરાબર. પછી ચિંતા અને નિરાશાનો સામનો કેવી રીતે કરવો? એને માત્ર નકારાત્મક ગણીને દબાવી દેવા, કે પછી એને આપણા અસ્તિત્વના ભાગ તરીકે સમજીને સ્વીકારવા?
અને શ્રદ્ધાનો પ્રશ્ન, આજના આધ્યાત્મિક પણ ધાર્મિક નહીં, સ્પિરિચ્યુઅલ બટ નોટ રિલિજિયસના સમયમાં ઈશ્વર સાથેના અંગત સંબંધની એમની વાત કદાચ વધુ મહત્વની બની જાય છે.
હા, સંસ્થાકીય ધર્મની પેલે પાર જઈને વ્યક્તિગત શ્રદ્ધાની શોધ. એમનું પેલું વાક્ય ફરી યાદ આવે છે, જીવનને ફક્ત પાછળ ફરીને જ સમજી શકાય છે, પરંતુ તેને આગળ વધીને જ જીવવું પડે છે.
આ ખરેખર સત્ય છે. આપણે નિર્ણયો તો વર્તમાનમાં ભવિષ્યની અનિશ્ચિતતા સાથે જ લેવા પડે છે, એનો અર્થ પછી ભલે સમજાય.
અને બીજું, ચિંતા એ સ્વતંત્રતાનો ચક્કર છે. આપણને યાદ અપાવે છે કે આપણી સ્વતંત્રતા જ આપણી ચિંતાનું મૂળ છે, પણ એ જ આપણી માનવતાની નિશાની પણ છે.
અને પેલો ટોળા વિશે, ટોળું અસત્ય છે, વ્યક્તિગત સત્ય અને જવાબદારી પર ભાર.
અને અંતે, સત્ય એ વ્યક્તિનિષ્ઠા છે, જે આપણને યાદ દેવડાવે છે કે જીવનના મોટા સત્યો માત્ર જાણવાથી નહીં, પણ જીવવાથી, અનુભવવાથી અને પ્રતિબદ્ધ થવાથી જ પામી શકાય છે.
ખરેખર કિર્કેગાર્ડ આપણને કોઈ તૈયાર જવાબો નથી આપતા, પણ એવા સવાલો પૂછે છે જે આપણને આપણી જાત વિશે, આપણા જીવન વિશે, આપણી પસંદગીઓ વિશે ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે.
અને કદાચ એ જ એમનું સૌથી મોટું પ્રદાન છે. એમણે ફિલોસોફીને માત્ર બૌદ્ધિક કસરત નહીં, પણ જીવન જીવવાનો એક પડકાર બનાવી દીધો.
તો અંતે કિર્કેગાર્ડ આપણને સૌને એક પ્રશ્ન પૂછી રહ્યા છે એમ લાગે છે. આટલા બધા અવાજો, આટલા બધા દબાણો વચ્ચે શું આપણે આપણો પોતાનો અવાજ સાંભળી શકીએ છીએ? શું આપણે ટોળાથી અલગ થઈને આપણી પોતાની રીતે પ્રમાણિકતાથી જીવવાની હિંમત કરી શકીએ છીએ? આ સફર કદાચ અઘરી છે, પણ કિર્કેગાર્ડના મતે એ જ ખરી રીતે જીવવાનો માર્ગ છે. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા પૂરી કરીએ. સમાપન સંગીત અને ઉદ્ઘોષણા.
સમાપન સંગીત અને ઉદ્ઘોષણા. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.